તારીખ 24/7/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 370 અને 318 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 152
તેથી એનું જે ફળ આવવું જોઈએ, સમજણનું ફળ આવવું જોઈએ, એ આવતું નથી. અહીંયા એમ કહ્યું કે જ્ઞાનનો પાયો ઊંડો નાખ્યો નથી. વિષય જરૂર વિચારવા જેવો છે. જ્યારે આપણે સમજણમાં ઊભા છીએ ત્યારે આ વિષય જરૂર વિચાર માંગી લેવો છે, એમાં તો કંઈ સવાલ નથી. આનું અનુસંધાન થોડું વિષયને સ્પષ્ટ કરવા માટે લઈએ. 304 નંબરનો બોર્ડ છે, ત્યાંથી વધારે સ્પષ્ટતા ગુરુદેવના શબ્દોના આધારે મળશે આપણને. ત્યાં પહેલી નીતિમાં એક વાત કરી છે કે આ વસ્તુ પ્રયોગમાં લાવવા માટે અંદરમાંથી પુરુષાર્થનો ઉપાડ આવવો જોઈએ, અને તે ઉપાડ હું આવો મહાન પદાર્થ છું એવા નિજ સ્વરૂપના અવલંબને અને બીજા કોઈના પણ અવલંબન સિવાય. અનેકાંતિનું છે અસ્થિ નાસ્તિથી પોતાના નિજ પરમાત્મ દ્રવ્યના અવલંબને અને એ સિવાય બીજા કોઈ પણ અવલંબન વિના, રાગના અવલંબન વિના, નિમિત્તના અવલંબન વિના, પૂર્વ પર્યાયના અવલંબન વિના.
બરાબર,
એટલી વાત ચાલી છે ત્યાં. હવે અહીંયા અહીંયા અનુસંધાન વિશે મૂક્યા છે કે વિચારણા છે, સમજણના કાળમાં વિચારણા છે. વિચારણાના બે ભેદ, સ્થૂળ અને સૂક્ષ્મ. આપણે આ બોલ તો ચાલી ગયો છે, ત્યાં બધી વાતો થઈ ગઈ છે. જેને બીજી ક્રિયાથી આત્મા મેળવવો હોય એની તો અહીંયા ચર્ચા પણ અસ્થાને છે.
બરાબર,
પણ વિચાર દશા વિના જ્ઞાન દશા ન હોય, શ્રીમદજીનું આ વચન છે. વિચાર દશા વિના જ્ઞાન દશા ન હોય, તો વિચાર દશાની જે વિચારણા છે એમાં પણ સ્થૂળ ભેદને ઓળંગીને, સ્થૂળ ભેદથી પણ આગળ વધીને સૂક્ષ્મ વિચારણામાં આવે, એ સિવાય એથી આગળ પણ ગુરુદેવ એક વાતને વિશેષ અહીંયા એક પગલું એક કદમ આગળની વાત કરે છે કે માત્ર વિચારમાં નહીં રોકાતા પ્રયોગમાં લાવવી જોઈએ વસ્તુને. આટલી વાત આગળ લીધી છે. આ જ્ઞાનનો પાયો ઊંડો નાખવો એટલે શું? કે સમજણ કરીએ છીએ તે જ્ઞાન કરીએ છીએ, ત્યાં સમજણની ભૂમિકા છે, ત્યાં જ્ઞાનનો વ્યાયામ છે. જ્ઞાનનું કાર્ય વારંવાર થાય છે, જ્ઞાનમાં સમજણ કરવામાં આવે છે. હવે એ વારંવાર એની એ સમજણ ક્રિયા કરવી શાસ્ત્રના આધારે, શ્રવણના આધારે, મનની વિચારણા અને ચિંતવનના આધારે, એટલું જ જો માત્ર હોય તો એટલું તો કરવામાં આવે છે. પણ એથી આગળ એક કદમ છે આ વાત, એક ડગલું એથી પણ આગળ જવાની વાત છે, અને એ વાત છે પ્રયોગમાં લાવવાની. એટલે એ જ્ઞાનનો પાયો ત્યાં ઊંડો જાય છે. જ્ઞાનનો પાયો ક્યાં ઊંડો જાય છે? આ થોડા વિચાર ચાલ્યા હતા, કાલ વંચાઈ ગયો ને, થોડાક વિચાર ચાલતા હતા. 304 કરીને વિચાર્યો અને આનો વિચાર ચાલતો હતો. જ્ઞાનનો પાયો ઊંડો નાખવો એમ કહે છે, એટલે પણ કરવું શું? જો ઘણું વાંચીએ અને ઘણું સાંભળીએ તો જ્ઞાન વિસ્તાર વાળું જરૂર થાય છે, પણ ઊંડપ વાળું જ્ઞાન અહીંયા તો જોઈએ એમ કેવું છે. વિસ્તાર વાળું જોઈએ એમ નથી કેતા, ઊંડપ વાળું જ્ઞાન જોઈએ એમ કે. ઊંડું એટલે શું આયા પણ? ખરેખર તો એ થોડું વિચારી લેવા જેવું છે કે આમાં ઊંડું શું અને છીછરું શું. કે જે વ્યક્ત ભાવો છે, ઉપર ઉપરના ભાવો છે, ક્ષણિક ભાવો છે, જેનો ઘણો વિસ્તાર કરવામાં આવ્યો છે શાસ્ત્રોની અંદર પણ, જેનો ઘણો વિસ્તાર છે, એથી ઊંડું શું છે? એથી ઊંડું શું છે? જો એ વિસ્તાર છે તો એથી ઊંડું શું છે? કે વસ્તુનો જે સ્વભાવ તે ઊંડાણમાં રહેલું તત્વ છે. શાસ્ત્રમાં એને અંતઃતત્વ કહ્યું છે અથવા અંતરતત્વ કહ્યું છે. એ તો અનુસ્વારનો ર થાય છે, અંત છે ને, હ જે બોલાય છે એ એનો ર થઈ જાય છે. તો એ અંતર સ્વરૂપ છે અથવા અંતઃતત્વ છે એ ઊંડાણનો વિષય છે. ઊંડાણનો વિષય એટલા માટે છે કે એ વ્યક્ત નથી, ઉપર નથી, પણ આત્માના સ્વભાવની અને શક્તિનીનું તત્વ છે. ત્યાં સુધી જ્ઞાનને લઈ જવું, સ્વભાવ સુધી જ્ઞાનને લઈ જવું, નિશ્ચય નહીં કે જે સ્વભાવ નિશ્ચય સ્વરૂપને, નિશ્ચય સ્વભાવને વિષય કરે છે તે નય દ્વારા. કેમ કે નય દોરવાનું કામ કરે છે ને, નય શું કરે છે? દોરવાનું કામ કરે છે, દોરીને લઈ જવું. એ નિશ્ચય નહીં, એનું નામ એટલા માટે પડ્યું કે નિશ્ચય નહીં સ્વરૂપ જે નર સ્વરૂપ સુધી જે અંદરમાં દોરીને લઈ જાય છે ત્યારે જ્ઞાન ઊંડું જાય છે. જ્ઞાન ઊંડું જાય એમ નહીં, ત્યાં પાયો નાખવો બહુ માર્મિક વિષય છે. પાયો ખોદે છે ને પછી એમાં ખાલી પથરાને ચૂનો નાખી નથી દેતા, એને ખાંડે છે. પાયાને ખાંડે છે, આ બોલાવે છે ને ખાંડણીયાને, પાયાને ખાંડે છે. એનો અર્થ કે પાયામાં ક્યાંય પોલ રહેવી ન જોઈએ, એમ સમ્યક દર્શન અને સમ્યક દર્શનની ઉત્પત્તિનું જે કારણ છે એ પાયાની ચીજ છે.
બરોબર.
અને એ પાયાનું બંધારણ એવું ઠોસ, એવું પાકું, એવું ગાઢ હોય કે સિદ્ધ પદ સુધીનું ચણતર એમાં થાય. એ થોડો રસ્તામાં જ વિચાર આવ્યો કે આપણે અત્યારે જે તત્વજ્ઞાનનો વિષય અહીંયા ચર્ચાય છે, ગુરુદેવે જે ખૂબ વિસ્તાર કર્યો, આપણા સમાજમાં જ અહીંયા ચર્ચાય છે, વિસ્તાર વિસ્તાર થાય છે, એમાં સમ્યક દર્શન અને સમ્યક દર્શન કેમ થાય એ સંબંધીના જેટલા કોઈ પડખા છે એ પડખાને જેટલા ભેદે શક્ય છે એટલા ભેદે ચર્ચવામાં અને વિચારવામાં આવે છે.
બરાબર.
ત્યારે એમ લાગે છે કે આ તો ઘણું મોટું પ્રકરણ છે. સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે પણ આટલી 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 વાતો વિચારવી પડે, સમજવાની આવે છે, એટલું મોટું વિશાળ ને ઊંડું પ્રકરણ છે. વિશાળ છે ને ઊંડું છે, એવું સમ્યક દર્શનના વિષયમાં છે. આખું સમય સાર લીધો તો પછી ચારિત્રનો વિષય ને શુકલ ધ્યાનનો વિષય ને કેવળ જ્ઞાનનો વિષય તો કેટલો મોટો છે. અત્યારે તો સાવ એનો જાણ પણ એ વિષયનું અત્યારે હજી આ પ્રાથમિક ભૂમિકા જ્યાંથી શરૂ થવું છે એનાથી જગત અજાણ્યું છે. અત્યારે વર્તમાન વિદ્યમાન ધરાવતા જીવો જગતના એનાથી અજાણ્યા છે. ઓલો વિષય તો એટલો બધો કારણ કે એ તો એના અનુભવમાં આવીને કહી શકાય, એક એક ચીજ જે કહેવાય છે એ અનુભવમાં આવીને કહેવાય છે. કોઈ કલ્પના લડાવી લડાવીને ને કોઈ અનુમાન પહોંચાડી પહોંચાડીને શાસ્ત્રો લખ્યા છે એવા કોઈ શાસ્ત્રકારો નથી. જે તે વિષયને એમણે નિરૂપિત કર્યો છે, પ્રતિપાદન કર્યો છે, એ પોતાના અનુભવની સાક્ષી પ્રતિપાદન કર્યો છે. પછી ભલે એમાં જીનેન્દ્રનું નામ લીધું હોય, પણ છે પોતાના અનુભવનો વાત. પછી ભગવાનના વચનને, ભગવાનનું સ્વરૂપને, પૂર્વાચાર્યોનું કથન એ એમાં સાક્ષીભૂત છે, એટલી વાત છે. એ વિષય તો સમજવાની ક્ષમતા પણ જીવો ધરાવતા નથી. આ વિષયને સમજવાની ક્ષમતા ન હોય તો ઓલા વિષયને સમજવાનો ક્યાં પ્રશ્ન છે? જ્યાં સમજવાનો પ્રશ્ન નથી ત્યાં પ્રતિપાદન કરવાનો પણ ક્યાં પ્રશ્ન છે? એટલે એ વિષય તો દૂરનો દૂર જ રહ્યો, દૂરનો વિષય છે અને દૂર જ રહી ગયો. આ તો રસ્તામાં વિચારે, આ તો ઘણું દૂર રહ્યું છે. અત્યારે એનું પ્રતિપાદન પણ પ્રમુખપણે ક્યાંય મળતું નથી. બહુ બહુ તો જ્ઞાનનો વિષય ઘણો વિસ્તારવાળો છે. ત્યારે જે ઉપલબ્ધ શાસ્ત્રો છે એમાં ન્યાયના શાસ્ત્રો ઘણા છે, બીજા કેટલાક કર્ણાનુયોગના શાસ્ત્રો ઘણા છે. ચારિત્ર અને ધ્યાનના વિષયમાં સૂક્ષ્મ સ્પષ્ટીકરણ કરતું સાહિત્ય જોવામાં આવતું નથી. વિસ્તાર પણ છે અને ઊંડાણ પણ છે, બે કહ્યું. ઊંડાણ પણ છે અને વિસ્તાર પણ છે. તો આ સમ્યક દર્શનનો વિષય ગુરુદેવે ચર્ચ્યો એનો વિસ્તારે ઘણો કર્યો, પણ એકલો વિસ્તાર ન કર્યો, એનું ઊંડાણ પણ સાથે સાથે લીધું. એટલે કે ચારે તરફથી એનું પરિજ્ઞાન કરાયું. એવી જે પદ્ધતિ છે કે જેમાં વિસ્તાર ને ઊંડાણ બંને આવે, એ પ્રતિપાદનને એ વિષયનું પરિજ્ઞાન કહેવામાં આવે છે. ચારે બાજુનું જ્ઞાન એને પરિજ્ઞાન કહે, ચારે પડતું જ્ઞાન બાકી ન રહે. એટલું તો પોતે એમ કહ્યું છે અમૃતચંદ્ર આચાર્યદેવે પહેલી ગાથાની ટીકામાં, કે હું આ સમય સાધુ કે જે જીનેન્દ્રના દિવ્ય ધ્વનિનો અર્હત પ્રવચનનો અંશ છે. આખું અર્હત પ્રવચન તો ઘણું વિશાળ છે, એનો જે આ અંશ છે એનું પરિભાષણ કરું છું. ભાષણ કરું છું એમ ન કહ્યું, એનું ભાષ્ય કરું છું એમ ન કહ્યું, એનું હું પરિભાષણ કરું છું. એટલે એનો વિસ્તાર પણ કરીશ એ અંશનો, જે અંશ હું હાથમાં લઈશ, જે મુદ્દો હાથમાં લઈશ એનો વિસ્તાર પણ કરીશ, અને એના ઊંડાણને હું પણ ચર્ચીશ. બે વાતમાં આવ્યું. આપણે તો અહીંયા આપણો જ્ઞાનનો પાયો ઊંડો કેમ જાય એ વાત ઉપર ગુરુદેવની આ વચનમાં પ્રેરણા છે.
બરોબર
કે ભાઈ, તું સમજવામાં સ્પષ્ટીકરણ કરે છો, સ્પષ્ટ હજી સ્પષ્ટ કરો, દ્રષ્ટાંત આપીને સ્પષ્ટ કરો. ગુરુદેવને કહેતા ને હજી સ્પષ્ટ કરો, ફરીને કહો, દ્રષ્ટાંત આપો, દાખલો આપીને સમજાવો, એમ કહેતા ને માગણી કરતા. તો કહે છે કે એ સ્પષ્ટતા થાય છે, તને લાગે છે કે મને સ્પષ્ટ સમજાણું, છતાં ભ્રમજાળ ભ્રમણા બની રહી છે. શું છે આમાં કસર, શું રહી ગઈ?
બરોબર,
સ્પષ્ટતા થઈ અને ભ્રમજાળ ન મટી તો કસર શું રહી ગઈ, ક્ષતિ શું રહી ગઈ? એ ક્ષતિ એ રહી ગઈ કે તે જ્ઞાનનો પાયો ઊંડો નાખો. એટલે કે જે કિંમત સમજણની સ્પષ્ટતામાં આવવી જોઈએ તે સ્પષ્ટ કિંમત આવી નહીં. બહુ પદ્ધતિસર વિચારીએ તો પ્રથમ તો તને જે કિંમત આની આવવી જોઈએ એ કિંમત આવી નહીં. કિંમત આવ્યા પછી અધિકાર એની આવે છે. કિંમત વધારે આવે એના ઉપર અધિકાર આવે ને, એના ઉપર વજન જાય, એનું એનું વજન રહે, એનો રસ રહે. એવી જે સહજ પરિસ્થિતિ ઊભી થવી જોઈએ એ કિંમત નહીં આવવાને કારણે ન થઈ.
બરાબર,
એને લઈને જે ઉપાડ આવવો જોઈએ અને ઉપાડમાં આવીને વસ્તુને પ્રયોગમાં લાવવી જોઈએ એમ વાત છે. જોઈએ પુરુષાર્થ નો ઉપાડ આવવો જોઈએ. તેને માટે આવવો જોઈએ કે વિચારણાના તબક્કાથી આગળ જવા માટે એ વિચારણા સુધી તો તું છો, વિચારે છો, શું સૂક્ષ્મપણે વિષયનો વિચાર તો કરે જ છો તું, પણ એ વિષયનો વિચાર કરવાથી આગળ વધવા માટે અને વસ્તુને પ્રયોગમાં લાવવા માટે એમ વિચારણાથી આગળ જઈને વસ્તુને પ્રયોગમાં લાવવા માટે એને ઉપાડ પુરુષાર્થનો એને આવવો જોઈએ. આમ પ્રયોગ અને પુરુષાર્થની સંધિ છે. 304 ના બોલમાં પ્રયોગ અને પુરુષાર્થની સંધિ છે. કહેવામાં આટલું કહેવાય, લખવું હોય તો આકરું પડે. શું આ વિષય વધે કોઈ એમ કે લખીને ગોઠવીને આપો તો એ જરા કઠણ પડે છે. કેમ કે કહેવામાં એક વાક્ય અડધું કહીને બીજી ત્રણ વાત કરી દેવી હોય ને પછી સંધિ જોડવી હોય તો સામે બેઠેલાને સમજાવી શકાય છે અને સામો સમજી પણ શકે છે.
બરોબર,
લિંક નથી ફરતી. આ તો ગોઠવણી કરવી સૂક્ષ્મ ભાવોની, આ તો બધા બહુ સૂક્ષ્મ ભાવો છે. વ્યવસ્થિત પદ્ધતિસર મૂકવા કહે છે. કે આ રીતે એક સાથે છે, બોલવામાં ક્રમ પડે, લખવામાં ક્રમ પડે, પણ પ્રયોગ ને પુરુષાર્થ એક સાથે છે. સાયમલ્ટેનિયસ એક સાથે, આમ ઘણા પરિણામમાં ઘણી વાતો એક સાથે ઊભી થાય છે. એ આ ભૂલમાં એટલી વાતો છે કે પ્રયોગ પ્રયોગની સાથે પુરુષાર્થ, પુરુષાર્થ ઉપડતા ધૂન, ધૂન ઉપડતા લગ્નિ, લગ્નિ આવતા જોર, આ બધું એક સાથે. કેટલી વાતો લીધી છે, 304 બોલ એવો છે કે આટલી બધી વાતો ગુરુદેવે સાથે લીધી. આટલું નિર્વિકલ્પ થયા પહેલા એ જીવને ઊંડાણમાં જાય ત્યારે આવું ચાલે છે. અને આવું સારી રીતે ચાલે પરના રાગના પૂર્વ પર્યાયના ચાલુ પર્યાયના અવલંબન વિના, પૂર્વ પર્યાયના નહીં ને ચાલુ પર્યાયના પણ
નહીં.
એમ અધરથી એટલે આમ અધરથી એવી ધૂમ ચડે, એટલો જાગ્રત હોય પોતાના સ્વ વિષયમાં, એટલો જાગ્રત હોય, એટલો સાવધાન હોય કે બીજે બધેથી અજાગ્રત હોય, બિલકુલ બીજેથી લક્ષ છોડી દીધો હોય અને પાછું માત્ર એવું ઠંડુ લક્ષનું છે નહીં પણ એમાં જોર હોય, એનું ઘણું જોર હોય અને ઘણું ઊંડું એનું ગોલન ચાલતું હોય અને એવો અભ્યાસ અમુક ટાઈમ ચાલે અને ઘણું દૂર વધે ત્યારે એને વિકલ્પ સ્થિતિને નિર્વિકલ્પ દશા ઉત્પન્ન થાય. પ્રથમ શુદ્ધ ઉપયોગ રૂપ સમ્યક દર્શન પ્રગટે છે ત્યારે એને ધર્મની શરૂઆત થાય છે. ત્યાં સુધી ધર્મની વાતો ગમે તેટલી હોય ત્યાં ધર્મનું નામ નિશાન. એમ ઊંડું જવું એમ છે, પાયો એમ ઊંડો નાખવાની વાત છે. એ દ્રષ્ટાંત લીધો હતો ત્યારે 304 કે એક માણસ ઓપરેશનની પ્રક્રિયા જોવે છે, ઓપરેશન થિયેટરમાં ઉભા રહેવાની અને મંજૂરી આપી. મોટાભાગે ડાક્ટરો નથી આપતા, ખબર છે કે શું લોકોને થાય છે. સામાન્ય જે જનમાનસ છે એની ખબર હોય છે એટલે એમ કે બહાર જાય, પાટો છોડતા જમણે કે બહાર જા હોસ્પિટલમાં લઈ ગયા ને કપાઈ ગયું ધ્યાન વાંધો નથી મને કંઈ કે ઘણા વાંધો નથી એમ કે નારા હેઠા પડી જાય છે એક સેકન્ડમાં.
બરોબર,
એટલે કોઈને નથી રહેવા દેતા કેમ કે લોકો જોઈ પણ નથી શકતા. દેહાત્મક બુદ્ધિ તો જોવું, દેહની ઘાયલ સ્થિતિ ન જોઈ શકે, દેહની વાઢકાપ ન જોઈ શકે, લોહી પાસ કરવું ન જોઈ શકે. નહીં 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 થઈ ગયા, એમાં નહીં નહીં નો વિકલ્પે લાંબો નહીં, એવું ઘૂંટે જાય એવું ઘૂંટે જાય, વિકલ્પ શું વિકલ્પ શું થાય એમાં, અને પરિણામ ઊંડો ઉતરી જાય છે ત્યાં. આ માણસ શું કહેતા, ઊંડો અભાવ સમજવો છે ને, થોડો દ્રષ્ટાંત એના લીધે છે. બહુ વેદના થાય ને ત્યારે ઘણા એમ કહે છે મારો જીવ હવે ઊંડો ઉતરવા માંડ્યો છે. અને ઊંડો ઉતરવા માંડ્યો છે કે હું કે એ જે વેદનાનો જે વિષય છે, અસાતા વેદનનો જે વિષય છે, દેહ પ્રત્યેનો જે અસાતાનો લક્ષ છે, એમાં એકનું પરિણમન તીવ્રતાથી પકડાઈને ઘેરાઈ જાય છે, એવો યોગ ઘેરાય છે પછી કે એને એમ લાગે છે કે હવે કદાચ મને ભાન રહેશે નહીં, ત્યારે એને એમ લાગે કે મારો જીવ ઊંડો ઉતરી જાય છે, મારો જીવ ઊંડો ઉતરે છે, ઉપયોગ ઘેરાય છે એમ નહીં પણ મારો જીવ ઊંડો ઉતરે છે. આ તો કેટલાક અનુભવમાં આવે એવા વિષય છે. એમ અહીંયા પણ શુદ્ધાત્માને જાણીને ઓળખીને એમાં ઉપયોગને ઊંડો 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 લીધો. એ શબ્દ પ્રયોગ ફુગાની જે વાક્ય છે, દેહાકાર પુરુષાકાર પર્યાયથી પણ ઊંડા ઊંડા ચેતન આવે છે પત્રમાં આવે છે. ઊંડા ઊંડા ચેતન કુદરતી જ આવે છે ને, ત્યાં એમાં ગોઠવવું પડે છે. અખંડ જ્ઞાન ધન પુરુષાકાર શરીરનો આકાર છે, એક તો ચૈતન્ય છે. અખંડ જ્ઞાન ધન દેહાકાર પુરુષાકાર એટલે દેહાકાર શરીર કર્મ ભાવ કર્મ, શરીરથી ઊંડો કર્મથી ઊંડો, પુણ્યપાપના ભાવ કર્મથી ઊંડો, પર શુદ્ધ પર્યાય છે બી ઊંડા ચૈતન્ય તત્વ મેં આંતર તત્વ છે ને એની અહીંયા ઊંડું તત્વ છે. આપણે ઊંડા શબ્દ ઉપર વિસ્તાર કરવો છે ને કે ઊંડાનું ઊંડપ આ છે, ઊંડાનું ઊંડાપણું શું છે, ઉપર ઉપર નહીં તે ઊંડું, ઉપર ઉપર શું ગણવું કે આ શરીર તે ઉપર છે, કર્મનો ઉદય ઉપર છે, કર્મના ઉદયમાં જોડાતા ભાવ કર્મ થાય છે પણ ઉપર છે, એટલું તો નહીં. આ જ્ઞાનની પર્યાય, શુદ્ધ જ્ઞાનની પર્યાય, ચારિત્રની પર્યાય, દર્શનની પર્યાય, અસ્તિત્વની પર્યાય, અનેક ગુણોની જે પર્યાય છે, શુદ્ધ પર્યાય, શુદ્ધ પર્યાય છે બી ઊંડા ચૈતન્ય તત્વ મેં, ચૈતન્ય સ્વભાવ છે, શક્તિરૂપ તત્વ છે, એ ઊંડું છે. ત્યાં સુધી પહોંચવું જ્ઞાનમાં, ત્યાં સુધી જાવું તેને જ્ઞાન ઊંડું કર્યું, જ્ઞાનનો પાયો ઊંડો નાખ્યો એમ કહેવામાં આવે છે. એક પાયાનો વિષય છે. ત્રણસો 15 આપણે શરૂ કરવાનું. મૂળ ચીજ ધ્રુવ વસ્તુ એવી ઝીણી છે કે એ ઝીણી ચીજ તેના હાથમાં આવે એટલે બસ તેને અમૃતના વરસાદ વરસાદ એને શું છું અમૃતના વરસાદ વરસાદ નવો ચમત્કાર થાય છે કે અંદરનો શુદ્ધાત્મ સ્વભાવ, ગૃહ સ્વભાવ એ સૂક્ષ્મ સ્વભાવ છે, એ ધ્રુવ વસ્તુ સૂક્ષ્મ છે, ઝીણી છે, એટલે સૂક્ષ્માતિ સૂક્ષ્મ. સુગાનીજી સૂક્ષ્માતિ સૂક્ષ્મ એવો શબ્દ વાપરે, સૂક્ષ્મથી પણ અતિ સૂક્ષ્મ ત્યાં જ લખ્યું છે, ઊંડો સૂક્ષ્માતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ. એ ચીજ હાથમાં આવે એટલે એ ચીજ શ્રદ્ધા અને જ્ઞાનમાં હું પણે છું એમ પોતે શ્રદ્ધાએ એનો કબજો કરે છે. એક એવો શ્રદ્ધામાં ભાવ છે કે જાણે આ મારી વસ્તુ અનંત ગુણ નિધાન એ મારા પઝેશનમાં છે, મારા કબજામાં છે, ક્યાંય મારે લેવા જવું એ પ્રશ્ન છે
નહીં.
અનંત ગુણોમાંથી કોઈ ગુણને લાવવા નથી અને અવગુણને ત્યાં ઉપજાવી શકાતા નથી. એ જ્યાં ગુણોનો નિવાસ છે એવા ચૈતન્ય ધામમાં અવગુણને ઉપજાવી શકાતા નથી. આ પરિસ્થિતિ ગુણને લાવવા પડતા નથી, કોઈએ ગુણને લાવવો પડતો નથી અને અવગુણને ત્યાં ઉપજાવી શકાતો નથી. એવી સૂક્ષ્મ વસ્તુ છે એનું શ્રદ્ધાન થાય છે ત્યારે એ હાથમાં આવી એમ કહેવાય છે, કબજામાં આવી એમ કહેવાય છે. તો છે ત્યાં છે પણ એના ભાન વિના જો આખા જગતમાં એના આનંદને અને સુખને મેળવવા એણે કસર રાખી નથી, ખામી રાખી નથી, એટલા ધા ઉધામા અને ધમ પછાડા કર્યા છે અનંતકાળ સુધી, પણ ક્યાંય એને સુખની વાસે આવી નથી. સુખ તો મળ્યું નથી પણ જે આત્માનું સુખ છે એની ગંધ પણ એને આવી નથી. એ જ્યાં અહીંયા કબજો મળે છે, શ્રદ્ધા થાય છે, જ્ઞાન થાય છે, ત્યારે એ એવું ઠંડું પરિણમન નથી, એવું નમાલું પરિણમન નથી, એવું સાધારણ પરિણમન નથી કે ઠીક આ શ્રદ્ધા થઈ ગઈ, આનંદ આ જ્ઞાન થઈ ગયું, આત્મા ધ્રુવ આવો છે, આ શ્રદ્ધામાં આવી ગયું, બરાબર માન્યું અમે એમ, માન્યું અમે જાતને માની લીધું, માન્યું હોય એમ નહીં. જેવું શ્રદ્ધા જ્ઞાન થાય છે અંદરમાં આનંદ અમૃતના વરસાદ વરસે છે. જેમ કોઈ એક સાથે બારે મેઘ તૂટી પડે અથવા દરિયો માજા મૂકે, મર્યાદા મૂકી દે અને પાળ તોડે, એમ અંદરમાંથી આનંદનો દરિયો ઉમટે છે. એટલે એમ કે છે અમૃતના વરસાદ વરસ્યા એ પરિણામ એવું છે. આ પત્રમાં એ નીચે લીધું છે પાછું. એવો ચૈતન્ય તત્વ સૂક્ષ્માતિ સૂક્ષ્મ સ્વભાવ હું છું એવું શ્રદ્ધાન ત્યારે કહેવામાં આવે છે કે જ્યારે એ શ્રદ્ધાન થતા સાથે સાથે જ એમ કરી નીકળ્યું છે અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય ત્યારે એને શ્રદ્ધાન થયું એમ કહેવામાં આવે છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનને અતિન્દ્રિય આનંદની મોહર છાપ લાગે છે. આનંદ વગરનું શ્રદ્ધાન અને જ્ઞાનનું પરિણમન તે ખરેખર સમ્યક શ્રદ્ધાન જ્ઞાનનું પરિણમન નથી. પણ અમે તો આત્માને જ માન્યો છે ને, આત્માને જ જાણ્યો છે ને, આત્માને જ માન્યો છે, ભલે આનંદ ના આવ્યો પણ અમારી માન્યતા તો એ જ છે. કહે છે કે અહીંયા એને ભગવાન માન્યતા ગણતા એ માન્યતા નથી,
બરોબર.
એનું ઉપલક્ષણ લીધું છે. જેમ કોઈ રસાયણિક પ્રયોગ થાય ત્યારે એકદમ ફેરફાર થાય, કાળો રંગ હોય સીધો ધોળો થાય, એવા રસાયણ થાય છે. માટી હોય પથ્થર હોય અને સોનું થાય, જૈન શાસ્ત્રોમાં એના લખાણ છે. ઉપરભાઈ બતાવ, લાલભાઈ બતાવ, શાસ્ત્રો છે, હું તો નામે ભૂલી ગયો છું, મને આ બે ચાર ચીજનું નામ લખ્યું છે, આનાથી સોનું બને છે લખ્યું છે, પણ હા વજૈના નામ હતા. એ ચીજ અત્યારે જગતમાં પ્રચલિત નથી, એવા નામની કોઈ ચીજ એવા નામ જ સાંભળ્યા નથી. જૈન શાસ્ત્ર તો આપણે એની અંદર લખ્યું કે આ બે ત્રણ છે, પછી એનો પ્રયોગ ને પ્રક્રિયા નહોતી એની અંદર, પણ આનાથી સોનું બને છે એટલી વાત હતી. સમજાય એવું નથી. એમાં અનુભવ રસાયણ છે શાસ્ત્રમાં, એને અનુભવને અનુભવ રસાયણ કહે. અનુભવ પહેલાની સ્થિતિ અને અનુભવ થઈ તે સ્થિતિ, એ બે વચ્ચે રાસાયણિક ફેરફાર છે. અનુભવ રસાયણ કૃષ્ણ આખો આત્મા ફરી ગયો, જાણે આખો આત્મા બદલાઈ ગયો, જાણે આખો આત્મા ફરી ગયો. જે જળ જેવો પથ્થર જેવો હતો એ રત્ન થયો, સોનું થયું એમ નહીં, આય તો રત્ન થયો. એને લક્ષ્મીનારાયણ ચારિત્રના રત્ન કહેતા, અંદર મહારત્ન છે. આત્મા તો અનંત ગુણની રત્ન રાશિનો પિંડ છે, અનંત ગુણની રત્ન રાશિનો પિંડ છે. એ તો એવા એવા શબ્દો શાસ્ત્રમાં બહુ આવે છે. કહે છે કે વરસાદ વરસાય એમ નહી, આ પાણી છે ને પાણી એ વરસે ને તો લોકો એમ કહે છે કે આ સોનું વર્ષે છે. પાણી નથી વરસતું પણ સોનું વર્ષે છે, કેમ કે જે વાવી રાખ્યું હોય છે અને જે એમાંથી ઉગે છે એમાંથી અબજો રૂપિયાની પેદાશ થાય છે. અમારે ત્યાં સિંગતેલ સિંગદાણાનો ધંધો છે, પાંચ દસ વર્ષ પહેલા ઘણા નીચા ભાવ હતા. સૌરાષ્ટ્રની સિંગદાણાનો પાક આટલા લાખ ટન, એક ટનનો આ ભાવ એનો ગુણાકાર કર્યો તો 20 અબજ રૂપિયા થતા હતા, 200 કરોડ રૂપિયા. કેટલા? 20 અબજ એટલે 2000 કરોડ. 200 કરોડ નહીં, 2000 કરોડ. 20 અબજ રૂપિયા જેટલી એમાઉન્ટ થશે, 2000 કરોડ રૂપિયા. આ સિંગદાણા સૌરાષ્ટ્રના ખેડૂતો પકડે છે કે 2000 કરોડ એના ઘરમાં જાય. અત્યારે તો ઘણા ઊંચામાં આવે છે. હવે એનું સોનું કેટલું આવે 2000 કરોડનું? એટલે લોકો ટૂંકી ભાષામાં એને કેમ સમજાવે છે 2000 કરોડની એવી લાંબી લાંબી ગુણાકારની વાત ન કર્યું? આ વર્ષે છે ને એ સોનું વર્ષે છે. પાણી વરસતું નથી પણ સોનું વરસે છે. તો આત્મામાં તો કે છે કે અમૃત વરસે છે, સોનું વરસે છે. એ તને જીવાડશે ને, હોનાના ઢગલામાં હોનાના પલંગમાં હુવાડ્યો છે તો પણ છેલ્લા ડચકા ખાવાના એ ખાવાના છે, એમાં કઈ ફેર પડશે? આ તો અમૃત છે, અમર થઈ જાય. એક સમ્યક દર્શનની ટેબ્લેટ ખાધી અમર થઈ ગયો, એને પછી મરણ છે. આ તો કિંમત આવે, કિંમત આવતી નથી એ વાંધો છે. મૂળમાં જે વાંધો છે એ આટલો છે કે કિંમત આવતી નથી. એટલે પાછી જેટલી છે એટલી કિંમત બતાવવામાં આવે છે, જો કે છે એટલી બતાવી શકાતી નથી. શબ્દો ટૂંકા પડે છે, એને કિંમત બતાવવા માટે શબ્દો એને ટૂંકા પડે એવી ચીજ છે. સ્મશાનમાં ફૂલેલા મરદા પીડ્યા હોય તેમાં કાળા કાગડાને મજા લાગે છે. મરદા ખાય છે ને ગીધડા અને કાગડા અને એવા પક્ષીઓ છે. સ્મશાનમાં મરદું પડ્યું રહીએ તો ત્યાં ખાવા જાય છે અને એને એમ લાગે છે કે આ બહુ સારું છે. એમ શરીર છે ખરેખર તો મળદું છે, શરીરને જીવ નથી. બોલાય ભલે એમ કે શરીરમાં જીવ છે ને આ જીવ તું શરીર છે. શું બોલાય છે? ત્યાં મળદું હોય એને જીવતું શરીર ન કહેવાય. એ તો એની અવસ્થામાં સંયોગે જીવ છે કે નથી એટલું બતાવવા માટેની વ્યવહાર ભાષા છે કે સંયોગમાં હવે જીવ નથી માટે તે જીવતું શરીર નહીં. અને સંયોગમાં જીવ હોય ત્યાં સુધી જીવતું શરીર એમ કહેવું, પણ ખરેખર શરીર જીવતું આમ છે. જીવ હોય ત્યારે અંદર લોહી ચાલતું ચાલતું રહે છે, પછી લોહી હાલતું નથી. પણ જીવ હોય તો તે લોહી હાલે છે એનાથી પ્રયોજન ફરતું નથી, પણ લોહી એના લેવલમાં હાલતું નથી. પ્રેશરનું જે સ્ટાન્ડર્ડ છે 80-110 એ બરાબર જળવાઈ રહેવું જોઈએ છે ને? સિસ્ટોલિકની બધા બતાવે છે કે નહીં? આ બધું બરાબર જળવાવું જોઈએ. લોહી ભાગે ને વધારે ભાગે તો આંચકા આવવા માંડે, અને ભાગમાં એની ગતિ ધીમી પડે તો પણ ભાઈને પરસેવા છૂટવા માંડે, બે બાજુ પરસેવો છૂટવા માંડે. એટલે કાં પણ જીવ છે ને આમ કેમ થવા માંડ્યું? જીવ તો છે, હજી ક્યાં યોગ્ય છે? એ છે નથી છે એની સાથે એનું હાલવું ચાલવું નથી એમ બતાવે છે. એનું ધીમું ચાલવું કે એનું માપસર ચાલવું કે માપથી વધારે ચાલવું એ જીવને આધારે, જીવના આધારે નથી, ડાક્ટરના આધારે નથી ને દવાના આધારે નથી. ડાક્ટર બહુ સાંભળવા બેસતા ગુરુદેવને. રાજકોટમાં તો આપણે પેનલ જેવું છે, 3-4 ડાક્ટરો બધા આવે છે. બે ડાક્ટરો તો આપણા વાંચનકાર છે, ચંદુભાઈ પ્રેમભાઈ. ગુરુદેવ પૂછતા તમે ઇન્જેક્શન મારો છો દવાની વિશે થાય કે ન થાય શરીરમાં, શરીરને હો જીવને તો અમથો પ્રશ્ન. એ તો આપ કયો છે એ બરાબર છે. આપે કહ્યું છે, આચાર્યોએ કહ્યું છે, જીનેન્દ્રોએ કહ્યું છે, એમાં અમારું અત્યારનું વિજ્ઞાન કાંઈ એમાં વધારે આગળ જઈને કાંઈ સાબિત કરી દે એ પરિસ્થિતિ છે
નહીં.
આ તો બહુ ઓછું જ્ઞાન છે. અત્યારનું ડાક્ટરીનું તબીબી જ્ઞાન એમાં મર્યાદિત છે. જળ તો રજકણમાં, એક રજકણમાં જે અનંત ગુણ છે અને તે અનંતે અનંત ગુણની એક સમયમાં અનંતી પર્યાયો છે, અને એક ગુણની એક પર્યાયમાં અનંત અવિભાગ પ્રતિછેદ છે. એ તો કેવળ જ્ઞાનનો વિષય હોવાથી કેવળ જ્ઞાન દ્વારા પ્રતિથી છે. અત્યારે તો સ્કંધોના ગુણધર્મોનું જ્ઞાન છે. એક રજકણ તો હજી એટોમિક એનર્જી વાળાને હાથમાં આવ્યો નથી ને, આવે એમ છે નહીં, કેમ કે થોડું ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. એક રજકણ સૂક્ષ્મ પર્યાય પરિણમતો હોવાથી અતિન્દ્રિય જ્ઞાન ગોચર કેવળ જ્ઞાનમાં ગોચર થાય છે, પણ ઇન્દ્રિય જ્ઞાનમાં કોઈને કોઈ સાધનથી, કોઈ દૂરબીનથી, કોઈ માઇક્રોસ્કોપથી પણ દેખાતો નથી. તો એની એક સમયની ઉત્પાદવે ધ્રુવરૂપ અવસ્થા દેખાવાનો તો પ્રશ્ન રહેતો. શરીરના જે ગુણધર્મો છે એમાંથી પણ મર્યાદિત ગુણધર્મોનું જ્ઞાન વિધિમાં ધરાવે છે કોઈ પણ પથિમાં. વેદાંતના જાણકાર આવ્યા હતા ઘણા વખત પહેલા, વાંચતો બાર ની સામે સેન્ટિમેન્ટ ચર્ચા આવી હતી વ્યવહારે. તમારે જૈનમાં અણુ પરમાણુની વાત આવે છે કા? હા, અત્યારનું વિજ્ઞાન તો બહુ આગળ વધી ગયું કે જૈન, તમારા જૈન શાસ્ત્ર કરતા આગળ વધી ગયું. કેટલી શોધ કરી એટમ બોમ્બ શોધના ભાઈ. અત્યારનું જે અણુ વિજ્ઞાન છે એ અણુ વિજ્ઞાન જ નથી, પણ આખું જે પદાર્થનું વિજ્ઞાન છે એની ABCD છે. કેટલું જેને તમે બહુ વિકાસ કર્યો છો. જૈન દર્શનમાં જેને જળ પદાર્થનું અણુવિજ્ઞાન કહ્યું છે એની હજી એબીસીડી છે, એટલું એ ત્યાં વિશાળ મંદિર છે. અત્યારે બહુભાગ શાસ્ત્રો તો વિચ્છેદ ગયા છે, વિધિમાનતા એની છે. એ આ લોકોને ખબર નથી પણ હિટલર બિટલર બધા અહીંથી લઈ ગયા છે, રશિયાવાળા બીજા બીજા આજે જર્મનીમાં છે, ઘણું છે. અહીંયા તો એવી ઝીણી ચીજ આત્મા છે એમ લેવું, જળની ચીજ એક બાજુ લઈ ગઈ, આત્મા એવી ઝીણી ચીજ છે એનો વિષય અધિકાર ચાલે છે. એની કિંમત આવવી જોઈએ અને શરીરની કિંમત ન થવી જોઈએ અને ન આવવી જોઈએ એ સીધો 318માં લખ્યો. અહીંયા અમૃતના વરસાદ વરસાવવા માટે કિંમત આત્માની કરી કે અજર અમર પદની પ્રાપ્તિ થાય. અને અહીંયા એમ કહે છે કે શરીરમાં દેહાત્મ બુદ્ધિ છે એ તો તિર્યંચ પ્રાણીને ગીધડાને કાગડાને હોય એવી છે. એમાં સુખ માનવું, શરીરમાં સુખ માનવું, શરીર જરા સરખું થાય, ખાસ કરીને યુવાન ઉંમરમાં શરીર સારું થાય છે, રૃષ્ટ પુષ્ટ દેખાય છે, ત્યારે એને એમ લાગે છે કે વાહ, પાટું મારીને પાણી કાઢો, એને આકાશને પાટું મારું, કાંઈક હવાની હવાઈ કલ્પના પોવા કહે છે કે એ બધી એકત્વ બુદ્ધિનું જોર છે. શરીરમાં સુખની કલ્પના થઈ એ તો એકત્વ બુદ્ધિનું જોર છે, અને એ શરીરની કિંમત છે એ તને આત્માની કિંમત નહીં આવવા દે.
બરાબર,
હું આમાં તને વાંધો ક્યાં પડશે એ વાત છે કે આ બાજુ શરીરની કિંમત થતાં શરીરમાં એકત્વ બુદ્ધિની તીવ્રતા થતાં શરીરની સાવધાની રહેશે, શરીરની અધિકાઈ રહેશે, શરીરની અનુકૂળતાના સાધનો બાજુનો તારો પરિણામનો પ્રવાહ ચાલ્યા કરશે. કેમ કે અનુકૂળ રહીએ તો બધું સરખું રહીએ ને, નહીં તો શરીરમાં તકલીફો ઊભી થાય. તો કહે છે કે એ કિંમત તને તારા આત્મદ્રવ્યની આત્મતત્વની કિંમત આવવા દેખે આ તકલીફ થશે. એમાંથી એક જ્ઞાનમાં બે તરવાર સમાય એવું નથી. જ્ઞાન એવું બને છે કે એક તરવાર બરાબર કોશિશથી, કેમ કે આંખું હોય જરાક ફરક સીધે સીધી જાય નહીં, બરાબર આમ એને એમાં બીજી તરવારનો તો પ્રશ્ન જ રહેતો
નથી.
એમ દેહને પણ હું બરાબર રાખું, મારા સંયોગને પણ બરાબર રાખું, બધું ઠીક ઠાક રાખું, કેમ કે પછી મારું કામ પકડે, કેમ કે પછી વિકલ્પ ન થાય ને. જો શરીર સારું હોય તો શરીરનો વિકલ્પ ન થાય, અને શરીરની અનુકૂળતાઓ બધી સારી હોય તો પછી એ વિકલ્પ ન થાય, અને પછી મને વિકલ્પ ન થાય તો પછી મને નિર્વિકલ્પ તત્વની સાધના કરવી, એમાં અનુકૂળતા રહે. એ વાત તારી તદ્દન જૂઠી છે, જૂઠીની ઊંધી છે. કેમ કે પહેલા જ તે શરીરની ને સંયોગની કિંમત આકી છે, એ જળની કિંમત તને ચૈતન્યની કિંમત આવવા દેશે એમ છે. જળની કિંમતને લઈને ચૈતન્યની કિંમત આવશે આમ છે. છે થોડું આકરું પડે એવું તો છે, જળની કિંમતની એમાં શરીરની નહીં, શરીરની અનુકૂળતાઓની નહીં, અનુકૂળતાઓની નહીં તો પછી એ અનુકૂળતા માટે જરૂરિયાત ઊભી થાય એવી પૈસા વગેરે નહીં, નહીં પૈસાની નહીં તો પૈસા મેળવવાનું સાધન ધંધો ધાપો અને કારખાનો એની નહીં, લંગર બહુ મોટી છે. એ આખી વણઝાર છે એને એક ધડાકે અહીંયા શરીરમાં લઈ દીધી. બરોબર, એ બધા ઉપર એક ધોકો મારીને એની કિંમત બંધ કરવું, એ સિવાય બીજો કોઈ ચૈતન્યની કિંમત કરવાનો ઉપાય નથી. અનાદિથી આ કિંમત કરી છે, કરી રહ્યો છો. હવે એ કિંમત ગયા વિના ચૈતન્યની કિંમત આવે એમ બનવાનું નથી, એમ નહીં બને. આજીવિકા પૂરતું કરવું કે કરવું પડે, પોતાના પરિણામ ની શક્તિ ન હોય તો કરવું પડે એ બીજી વાત છે, કે કર્મ
ઉંધીને પડે.
હવે ધીરુભાઈ, આ જીવિકા ની મર્યાદા કેટલી છે? મુસીબત પડે એવો વિષય છે. એક મજૂર મજૂરી કરીને રડે એમાં એની આજીવિકા ચાલે. તમારે ને મારે ત્યાં દુકાનમાં મહેતાને નોકર હોય, એને જેટલો પગાર આપીએ એને ત્યાં એની આજીવિકા એથી હાલે છે કે નહીં
હાલે?
અને તમારે જેથી ત્રણ ગણા આવતા હોય તો એમ કે હજી પહોંચાતો નથી, ટૂંકું પડે છે. હજી ટૂંકું પડે છે, પહોંચાતું નથી. આ કાંઈ એનું કાંઈ ધોરણ ખરું આજીવિકાનું? એ મજૂરને ઓછું મળે છે કે મહેતાને ઓછું મળે છે એટલે જીવતા નથી, જીવે છે એટલે આજીવિકા કહી છે. પણ અહીંયા માણસને કોઈ રીતે બે પગ બે ટાંગા હરખા થતા આવે એના કરતા જાવક વધારે છે. એટલે એનો રસ્તો કાઢ્યો છે જ્ઞાનીઓ, એનો રસ્તો કાઢ્યો છે કે ભાઈ આજીવિકાની તું ચિંતા કરીશ નહીં, પૂર્વકર્મ લઈને તું આવ્યો છો, અગ્નિ પંચેન્દ્રિય થયો છો, પાંચ ઇન્દ્રિય મળી છે તો પાંચ ઇન્દ્રિયના વિષયોનું પુંજ લઈને પણ તું આવ્યો છો. આપણે મોહનલાલ ત્રિકમજી જે સાહેબ આશ્વાસ ગુજરી ગયા, ભાવનગરમાં પહેલાં એન્જિનનો ઓઇલ એન્જિનનો ધંધો કરતા હતા,
બરોબર
તો છે એ નિવૃત્તિ લઈને સોનગઢ ગયા ગયા. સોનગઢ બેઠા બેઠા એની પેપરની જાહેરાતો પર ધંધો કરતા હતા. લુધિયાણામાં પંજાબમાં મેન્યુફેક્ચરિંગ કરાવે નીચે આખા હિન્દુસ્તાનમાં, કે મને ખર્ચા પૂરતો મળી રહ્યા છે. મેં એક નક્કી કર્યું છે આ જેટલું વધારે માં ત્રણ વર્ષથી વધારે મારા ખર્ચ નહીં, ત્રણ કે ચાર વર્ષ એથી વધારે પરિગ્રહ રાખવો નહીં, ત્રણ થી ચાર વર્ષ ચાલે એટલી મૂડી સરપ્લસ રહે એથી વધારે જેટલું કમાણીમાં આવે એટલું દાન લઈ દેવું. ગુરુદેવ પર સવારે ઠલે નીકળ્યા એમના ઘર બાજુથી ચાલ્યા, વરસાદ 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 ચાલ્યા છે, ગલીમાં મકાન છે, દર્શન કરવા ઉભા રહ્યા, પગે લાગીને સોનાની લગડી મૂકી, માણસ રૂપિયા મૂકે, અગિયાર રૂપિયા મૂકે, એકાવન રૂપિયા મૂકે, અઢાર રૂપિયા મૂકે, એને શું કર્યું સોનાની લગડી મૂકી. એમ શું કે બહુ શ્રીમંત છે, ખબર તો પડતી નથી, ખાધેલા કપડા પહેરે, સાત ગાય લાગે, સાદી લાગે, રહેણી કરણી હારે હારે પછી ચાલ્યા ખાલે જતા જતા મારા તો મને હારે જતા ને. એટલે પૂછ્યું સોનાની લગડી મૂકી કેટલી મૂડી છે? કે મૂડી મૂડી કાંઈ નથી સાહેબ, ત્રણ ચાર વર્ષ ચાલે તું રાખો છો, બાકીનું આવે તું મૂકી દઉં, આપના પગમાં મૂકી દઉં, ભંડારમાં નાખી દઉં, દાનમાં આપી દઉં, પછી વધારે ન રાખવું નક્કી કરી. પછી ગુરુદેવે ન્યાય કીધો, આ વાત તો એટલા માટે કરી
છે,
જુઓ આ જીવ શનિ પંચેન્દ્રિય થયો મનુષ્ય થઈને, માણસ લોકો એમ કે છે દાંત એને ચાવણું મળી રહ્યો છે, એમ શું એટલા પુંજ લઈને આવ્યો છે? એમાં આજીવિકા 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 કરીને આખો ટીંગાઈ જા અને આત્માનું ચૂકી જા અને આખો મનુષ્ય ભવ જેવો ભવ ખોઈ બેસે હારી જા, એ બધી મૂર્ખાઈ વાળી ને સમજણ વગરની વાતો છે. અણસમજણમાં એ બધી પકડ થાય છે, બાકી એમાં લાંબુ ઊંડું ઉતરવા જેવું નથી. જો એમાં ઊંડો ઉતરી જાય છે પાછો, આ ઊંડું ઊંડું શું ધંધામાં ને ધાપામાં એવો ઊંડો ઉતરી જાય, એવો ઊંડો ઉતરી જાય, ખોવાઈ જાય છે. ત્યાં એને પરિણામ કેટલા ઊંડા જાય છે ને તીવ્ર થાય છે એનો વિચાર કર્યો તો ઊંડો જાય. પછી એમ કે અમારા ધંધાની ટેકનિક ને અમને આવડે એમાં ઊંડા અમે ઉતરેલા છે, પણ ઊંડો નથી ઉતર્યો. ભાવ ભ્રમણમાં ઊંડો ઉતર્યો એ પરિસ્થિતિ થાય છે. એ કિંમત ઉડાડવા માટે વાત છે. આ જીવિકાને બહાને પણ એની કિંમત એવી ન કરવી જોઈએ એમ છે કે જેથી એને આત્માની કિંમત ન આવે. ઉલટાની એને જે અનાદિ અજ્ઞાનથી કિંમત રહી છે એ કિંમત એને ટાળવી રહી.
બરોબર,
ટાળવી રહી એટલે આ તો જ્ઞાનીઓના વચનો એટલે બહુ મોટી વાત છે. એ તો એ અહીંથી પકડાવે છે કે તને શરીરથી પકડ છે, બધી જેટલી પકડ છે એટલી શરીરથી પકડ છે, પણ આમાં કાંઈ નથી. આ તો કાળા કાગડાનો વિષય છે, ગીધડાનો વિષય છે. આ શરીર એ આત્માનો વિષય છે. આત્માને આત્માએ એની કિંમત આંકવા જેવું નથી ને એની કિંમત આડે આત્માએ પોતાનો માર્ગ ભૂલીને બીજે માર્ગે જવા જેવું નથી એમ. કેવા પણ એ કિંમત ઉડાડવા શબ્દો લીધા છે. શમશાનનું મળદું લીધું પાછું એમ, કેમ કે આમ લોકોને શરીર ઉપર પ્રીતિ થાય છે, પણ બહુ પ્રીતિવાળું શરીર હોય તો પણ શમશાનમાં લઈ ગયા હોય એ પરિસ્થિતિ હોય તો ત્યાં પછી અડે તો કે નાઈ લેવું પડે. શું કે અડે તો પણ નાઈ લેવું પડે, પણ કાંઈ એટલું બધું શું થઈ ગયું હોય ભાઈ, એ બધું સમજવા જેવું છે. તારો જે મોહ હતો એને પડખું બદલ્યું, એને પછી શમશાન વિરાખે છે. મોહ હતો એ અન્ય સ્થાનમાં જાય છે અને શરીર ઉપર મોહ રહેતો નથી. ત્યારે અડીને પણ એને આભડછેટ લાગે છે, અડતા આભડછેટ લાગે એવું છે. હવે એ જીવતું છે ત્યારે જીવું છે એમ કે છે. એમાંથી જીવ વયો ગયો ત્યારે એવું નથી, એ જીવતું છે ત્યારે જ આભડછેટ લાગે એવું
છે, મળતું છે
ત્યારે જ મળતું છે એમ કે. અને તે શમશાનનું મળતું છે. ગુરુદેવની વાણી તોપના ગોળા જેવી હતી. પંડિતજી એ ત્યાં સ્તુતિ કરી છે ગુરુમાની, ત્યારે એ વાત લખી છે કે આપની વાણી કેવી છે કે વજ્રઘાત જેવી છે. આવે છે વજ્રવાણી છૂટે, તોપના ગોળા કરતા વધારે રૂપમાં આપી છે. વજ્ર પડે ને સામી ચીજના કટકા થયા વિના રહે નહીં એમ આપની વાણી અનાદિના રૂઢ સમ્યક દર્શન ને એના કટકા કરી નાખે એવી વજ્ર સમાન છે. વજ્રવાણી છૂટે એમ કીધું છે કે નહીં. અને પરદ્રવ્ય સાથે નો શરીર સાથે નો સંબંધ છૂટી આ જીવિકા કરીને સંબંધ રાખવો છે. મારી આ જીવિકા, મારી આ જીવિકા. પણ તું જીવે છે નાથી એ નક્કી કરીને આવી તો એ વાત છે. તારી જીવત્વ શક્તિ ચૈતન્ય પ્રાણ થી જીવનારો તો શ્વાસોશ્વાસ ને આયુષ ને દસ પ્રાણ થી તું જીવનારો જળ પ્રાણ છે, ક્ષણિક છે, ઉદ્ગળના સ્કંધો છે, ભેગા થયા છે વિખરાઈ જવાના છે. રાખ તારી રખડશે, ગુરુદેવ ગાતા હતા, પણ તારી રાખ શમશાનમાં રખડશે, ઉડી જશે રાખ થઈ ને ક્યાંય ઉડી જશે. જેને તે હું બાજીને પીડ્યો છું તો આ હું મારું શરીર શરીર તે હું, એ તો રાખ થઈ જશે, એમાં વાર લાગશે. છે કે એ શરીરમાં સુખ છે એવી માન્યતાને લઈને જીવ સુખને કારણે એમાં એકત્વ બુદ્ધિ એને મોહ કરે છે. પણ ખરેખર શરીરમાં સુખ છે, સુખ આત્મામાં છે અને શરીરમાં નથી. આત્માનું સુખ આત્મામાંથી મેળવવાનો પ્રયત્નવાન થવાને બદલે શરીર બાજુની પરિણામની ગતિ એને નવા નવા જન્મ મરણ થઈને શરીરના સંયોગનું કારણ બને છે. અને એમાં એકાંતે દુઃખ છે અને ક્યાંય સુખનો સ્થાન છે નહીં, એકાંતે દુઃખ છે. જેટલા જન્મ મરણ જે પ્રકારના થાય તેમાં એકાંતે દુઃખ દુઃખને દુઃખ છે. એટલે એની કિંમત કાઢી નાખવા માટે એમ કહ્યું કે એ તો કાગડા ને ગીધડા જેવા જીવો છે જે શરીરમાં સુખ માને છે. આત્માના ચૈતન્યનો રસ્તો પકડનાર કોઈ વિરલ જીવો છે એનો પ્રકાર જુદો છે. આ તો તીજી જ ગતિમાં જવાના છે એટલે અત્યારથી જ્ઞાનીઓ એને કાગડા કહી દીધા છે.
ભગવાન જય પ્રભુ પાર્વતી કાન ગુરુદેવ જય સના.